सजानंद स्वामी महाराज ने जय, अक्षय पुरुषोत्तम स्वामी महाराज ने जय, शास्त्री जी महाराज ने जय, गुरु हरि योगी जी महाराज ने जय, प्रगट गुरु हरि हरि प्रसाद स्वामी जी महाराज ने जय जय जय, आत्मीय समाज ने जय जय जय, गुरु हरि स्वर्णिम दीक्षा महोत्सव ने जय जय जय। दिव्य देह विराजमान गुरु हरि स्वामी श्री पूज्य ब्रह्मचारी स्वामी सर्वाधीत स्वामी सर्वे संतो पूज्य पानलिया साहेब तेमज सरपंच श्री तेमज उपस्थित मेहमान ने धामना सौ मुक्तो जेम अभय भाई कीधु एम के आत्मीय महोत्सव नी अंदर ए चार दिवस ना दरेक सत्र नी अंदर सैकड़ों वक्त स्वामीजी प्रथम 27, 37, 62 जेतलपुर 4 अने 5 ना वचनामृत नो उल्लेख एमने करेलो। प्रथम 62 नी अंदर भगवान स्वामीनारायण एवं कीधु कि भगवान ना स्वरूप नो यथार्थ निश्चय थाय तो एक कल्याणकारी गुण भगवान ना छे ते संत मां आवे छे। ते निश्चय केवो होय तो जे भगवान ने काळ जेवा न जाने, कर्म जेवा न जाने, स्वभाव जेवा न जाने, माया जेवा न जाने, पुरुष जेवा न जाने अने सर्व थकी भगवान ने जुदा जाने અને એ સર્વના નિયંતા ભગવાનને જાણે ને સર્વના કરતા જાણે અને એ સર્વના કરતા થકા પણ તે નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને પણ ડગે નહીં, તે ગમે તેવો તરેતરના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતકરણ કૃતક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં, એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય। ભગવાન સ્વામિનારાયણ આપણને એવું કહેવા માંગે છે કે એક વખત આપણને લીમડો બતાવીને એવું કહેવામાં આવે કે આ લીમડાનું ઝાડ છે એનો નિશ્ચય થઈ જાય આપણને કે આ લીમડાનું ઝાડ છે। આમાંથી લગભગ કોઈ એવું નહીં હોય કે જે લીમડાના ઝાડને ન ઓળખતું હોય। હવે કદાચ આપણે ગમે એટલા ગુસ્સાની અંદર હોય ને આપણને કોઈ એમ પૂછે કે આ કેનું ઝાડ છે તો પણ જવાબ લીમડાનું ઝાડ એવો આવે। કદાચ ગમે એટલા આનંદની અંદર આપણે હોય, ઉત્સાહની અંદર આપણે હોય ને કોઈ આપણને પૂછે તો પણ જવાબ એક જ આવે કે એ લીમડાનું ઝાડ છે। પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર એ લીમડાનું ઝાડ છે આપણે મન ક્યારેય આંબાનું ઝાડ થતું નથી હોતું। તો એ જેવો નિશ્ચય થઈ ગયો છે એમ ભગવાનનો નિશ્ચય કે ભગવાન કેવા છે, કોણ છે, એ એક વખત થઈ જાય પછી કદાચ કોઈ ખૂબ વાતચાતુર્યવાળી વ્યક્તિ હોય આવીને આપણને પોતાના વાતચાતુર્યથી ભગવાનથી દૂર લઈ જવા માટે પ્રયત્ન કરે કે ભગવાનની નિષ્ઠાની અંદર કાંકરીચાડો કરવા માટે પ્રયત્ન કરે તો એક સેકન્ડ માટે પણ કોઈ પણ વાત આપણને સ્પર્શે નહીં। એટલે એવું ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 62 વચનામૃતની અંદર કે છે। આપણા સત્સંગની અંદર આપણે એટલા માટે નસીબદાર છે કે એવા અનેક ભક્તોનું જીવન દર્શન આપણે કરીએ તો આપણને આવી નિષ્ઠાનું દર્શન થાય। આવતીકાલે પણ સવારે અહીંયા એક સુંદર મજાનો સંવાદ આપની સમક્ષ રજૂ થશે, એની અંદર પણ રાજકોટના એક મુક્તરાજના અદભુત નિષ્ઠાની આપણને ઝલક જોવા મળશે, ઝાંખી જોવા મળશે, એનું દર્શન કરવાનું આપણને સૌભાગ્ય મળશે કે કેવી નિષ્ઠાથી આજે ભક્તો જીવન જીવે છે, કેવી નિશ્ચિંતતાથી, કેવા નિર્ભયતાથી ભક્તો આજે જીવન જીવવાની શરૂઆત કરી છે। ચેતનભાઈ ખૂબ સરસ ત્રિવેણીની અંદર વાત કરી હતી, પ્રસંગ મને આજે યાદ આવી ગયો, સગ્રામ વાઘરીનો પ્રસંગ જે તે સમયની અંદર ગુણાતીન સ્વામીની વાતમાં આપણે સાંભળ્યું છે ને 69 કાળ એવો એક શબ્દ પ્રયોગ થાય છે, એટલે 1869 સંવંત 1869 ની અંદર સોરઠની અંદર ખૂબ દુષ્કાળ ભયંકર અને એ દુષ્કાળની અંદર ખાવા અન્નનો દાણો ના મળે એવી પરિસ્થિતિ એમ, એટલે સગ્રામ વાઘરી અને એની પત્ની એને નક્કી કર્યું કે ચાલો આપણે આમાંથી તો હવે કઈ આપણું જીવન ચાલે એવું નથી એટલે આપણે થોડા ટાઈમ માટે મુક્તાનંદ સ્વામી સુરત છે તો આપણે સુરત જઈએ અને ત્યાં આગળ જઈ અને આપણે સ્વામીને કહેશું તો ક્યાંક કામે રખાવી દેશે અને જેવો દુષ્કાળ જાય એટલે તરત આપણે પાછા આવી જશું। એટલી નક્કી કરીને જાય છે, નીકળે છે બંને પતિ પત્ની, જતા હોય છે રસ્તામાં અને સગ્રામ આગળ હોય છે અને એની પત્ની પાછળ હોય છે અને રસ્તાની અંદર જ એક સોનાનો ભરેલો ઘડો સગ્રામને પગમાં આડો આવે છે, દેખાય છે નજર પડે છે, નજર પડે છે એટલે એને સંકલ્પ નથી ઉઠતો કે હું આ લઈ લઉં. કે જે રાજા જેવો રાજા હોય, શેઠ હોય, એને પણ આવા સમયની અંદર એક વખત એ ઘડો લઈ લેવાનું મન થાય એવી વિપરીત પરિસ્થિતિ, એ પરિસ્થિતિની અંદર પણ સંગ્રામને ત્યાં આગળ સંકલ્પ નથી ઉઠતો. એને એમ થાય છે કે મને તો સંકલ્પ નથી ઉઠતો પણ મારી પત્ની પાછળ આવે છે ને એની નજર કદાચ આ ઘડા તરફ જાય અને કદાચ એના મનની અંદર લાલચ જાગે, એટલા માટે થઈને એ ધૂળ નાખી દે છે એની ઉપર. એની પત્ની જુએ છે કે આ કંઈક કરે છે એટલે આગળ આવીને પૂછે છે, બંને આગળ ચાલતા નીકળી જાય છે, પૂછે છે કે આ તે શું કર્યું. એટલે કહે છે સંગ્રામ કે ત્યાં આગળ એક સોનાનો ઘડો હતો ને ઘણા મારી તો વૃત્તિ ના ખેંચાણી પણ મને એમ થયું કે તારું મન ત્યાં ન જાય એટલા માટે થઈને મેં એની માથે ધૂળ નાખી દીધી એમ. ત્યારે એની પત્ની હસતા હસતા એને ખૂબ સરસ જવાબ આપે છે, એમ કહે છે કે ધૂળ માથે તે ધૂળ નાખી એમાં શું કર્યું. એટલી વારમાં ત્યાંથી એક દરબાર નીકળે છે ને આ બંનેને જુએ છે એટલે પૂછે છે કે મારો સોનાનો ઘડો એ કે ક્યાંક પડી ગયો છે, તમે લીધો છે એમ. એટલે સગરામ એમ કહે છે કે અમે લીધો તો નથી પણ ભાયડો છે. તો કે જો વાં છે, એટલે એ સોનાનો ઘડો લઈ લે છે. દરબારને પણ આશ્ચર્ય થઈ છે કે તમે આવી પરિસ્થિતિ છે ને આ ચારે બાજુ આટલો બધો હાહાકાર મચી ગયો છે ને અત્યારે તો કોઈ વ્યક્તિ મૂકે ને તમને કેમ લેવાનું મન ના થયું એમ. તો કે અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ ને ભગવાન સ્વામિનારાયણ અમને એવું શીખવાડ્યું છે કે પારકી વસ્તુ આપણાથી ન લેવાયને લઈએ તો ચોરી કર્યા બરાબર છે, એટલે અમે ચોરી નથી કરતા. ત્યારે એને ખરેખર નતમસ્તક થવાનું મન થાય છે. પાંચ રૂપિયા આપવા માટે પ્રયત્ન કરે છે. એ વખતની અંદર તો પાંચ રૂપિયા એટલે કેવડી મોટી વાત થઈ ગઈ એમ. એ પાંચ રૂપિયા પણ લેવાની સંગ્રામ ના પાડી દે છે. ત્યારે ખરેખર એને આમ અંતરથી ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવે છે. પછી તો ત્યાંથી નીકળી જાય છે ને મુક્તાનંદ સ્વામી પાસે જાય છે અને એક શેઠને ત્યાં કામે રખાવા માટે એમ કહે છે કે આ બંને માણસ છે ને તમારી ઘરે કામે રાખો. ત્યારે પૂછે છે કે કોણ છે, તો કે સંગ્રામ વાઘરી પરિવારમાંથી સોરઠના આપણા સત્સંગી છે એમ. એટલે શેઠને થોડુંક આ જે પરિવાર કુળની વાત સાંભળે છે ત્યાં થોડું પેલે આમ આમ એવું થાય, રંચ થાય છે કે કેમ લઈ જવા. એનો રંચ જાણીને મુક્તાનંદ સ્વામી એમ કે છે આ બહુ જબરજસ્ત વસ્તુ છે એમ, કે જ્યારે કોઈ સંત સર્ટિફિકેટ આપે, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સંત આપણને સર્ટિફિકેટ આપે ત્યારે ખરેખર આનંદની વાત છે. ત્યારે આપણું જીવન સાર્થક અથવા તો નિષ્ઠા ના માર્ગે ચાલવાની આપણે શરૂઆત કરી છે એવું કહી શકાય. ત્યારે મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે તમે જેટલો મારા ઉપર વિશ્વાસ કરો છો, તમને જેટલો મારી ઉપર વિશ્વાસ છે એટલો જ વિશ્વાસ તમે આમનો રાખજો. ત્યાર પછી શેઠ એમને કામે રાખે છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે જેટલો વિશ્વાસ મુક્તાનંદ સ્વામી ઉપર એ શેઠનો હતો એટલો વિશ્વાસ એમના ભક્તો ઉપર એમને રાખવાની પોતે જવાબદારી લીધી. બોમ્બેની અંદર એક યુવક નવો નવો સત્સંગમાં આવ્યો અને સત્સંગમાં આવ્યા પછી એને મેરેજ કર્યા, અમરીશ દીક્ષા લીધી. હવે એને જેવી અમરીશ દીક્ષા લીધી એટલે નોકરી જતી રહી. ભગવાન પણ આપણા તો જબરજસ્ત છે ને એમ. નોકરી જતી રહી એટલે તો પરિસ્થિતિ કેવી થાય, મારવાડી છોકરી અને મારવાડી છોકરીનું ઘર આખું બધું ભેગા થઈ ગયા, ઘરના ભેગા થઈને મીટિંગ કરીને એને બેસાડવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે તું આ સત્સંગ કરે ને એટલે તારી નોકરી જતી રહી, એક કામ કરી કે તું તારો આ સત્સંગ છોડી દે ને તો તારું બધી વસ્તુ સરખી થઈ જશે, બાકી બધું વ્યવસ્થિત ગોઠવાઈ જશે, આ સત્સંગને લઈને જ ક્યાં તારા બધું થાય છે. ત્યારે ઓન ધ વેરી મોમેન્ટ એ વ્યક્તિએ શું જવાબ આપ્યો, એને કીધું કે કામ કરો હું છોડી દઉં સત્સંગ, પણ તમે મને એ કે મારા તન મન ધનની જવાબદારી અને અંત અવસ્થાએ મને તેડવા માટેનું લેખિતમાં લખી આપતા હોય તો એ કે હું સત્સંગ છોડી દઉં. એટલે પેલા મૂંઝાઈ ગયા, મારા તન મન અને ધનને આત્માની જવાબદારી તમે લેવા માટે તૈયાર હોય ને જો અંત અવસ્થાએ તમે મને તેડવા આવો એવું તમે મને લેખિતમાં આપતા હોય તો મને કાંઈ વાંધો નથી, હું જવાબદારી તમે કયો એ હું માની લઉં, અને જો એ ન કરી શકતા હોય તો તમે સત્સંગમાં આવો ને હું તમને લેખિતમાં લખી દઉં કે તમારા તન મન ધન અને આત્માથી સુખી કરવાની જવાબદારી અને તમને અંત અવસ્થાએ ભગવાન સ્વામિનારાયણ ધામમાં તેડી જશે. અને કેવો કેફ કહેવાય નિષ્ઠાન. સુરતનો આપણો એક દીકરો, હવે પરિસ્થિતિ એવી કાઠિયાવાડની દીકરી સાથે લગ્ન થયા, આ ભાઈ ત્રિવેણીમાં જાય, જેમ બુધવારની ગુરુવારની બધી સભાની જવાબદારી હોય સેવાની, એટલે અલગ અલગ સેવાની જવાબદારીમાં એ જાય અને સેવામાં જવાનું થાય એટલે રોજ સવારે ત્યાંથી સુરતથી ભરૂચ સુધી સભા ભરવા માટે જાય. એની ઘરવાળીને આ જરાય ગમે નહીં, નોન સત્સંગી હતી એટલે ન ગમે, એટલે એને કહી દીધું ભાઈ જો તારે આ બધી વસ્તુ કરવી હોય ને તો મારે તારી સાથે રહેવું નથી, હું મારી ઘરે ને તું તારી ઘરે. એટલે પછી તો એના કાર્યકર્તા મિત્રને મળે છે, વાત કરે છે કે યાર આવો પ્રશ્ન થયો છે, આવો પ્રોબ્લેમ થયો છે, તો કે હું શું કરું, એ કે મૂકી દઉં એને. શું પ્રશ્ન પૂછો, મૂકી દઉં એને. આ પ્રસંગ જો સ્પીડમાં જતો રહ્યો તો આની ગંભીરતા આપણને ન સમજાત. સાહેબ જગતની અંદર કોઈ વ્યક્તિ એવું ના બોલી શકે કે ભગવાન ભજવામાં મને કોઈ આડું આવતું હોય તો હું મારી ઘરવાળીને એક સેકન્ડના લાખમાં ભાગમાં હું છોડી દઉં, એવો સંકલ્પ ભાગ્યે જ કોક એવો વિરલ પુરુષ હોય એને ઉઠે. પછી કાર્યકર્તા મિત્રે એમ કીધું, ઘરે એવું ના કરાય, તમે એક કામ કરો, એક વખત એને પણ સભામાં લઈને આવો. પછી એ બહેનોના વિભાગની અંદર બહેનોની સભામાં એમને મોકલે છે. પેલી દીકરીને બધું ગમે છે, જુએ છે, સમજે છે, સમજણ આપવા માટે બહેનો પ્રયત્ન કરે છે ને પછી માની પણ જાય છે. પણ હું આજે બપોરે બેઠો બેઠો વિચાર કરતો હતો, કારણ કે મારા જે લગ્ન કરેલા છે એ દીકરી સત્સંગી છે, પણ એમના પરિવારવાળા કોઈ સત્સંગી નથી. હવે એ લોકો જો આવો કોઈ વિરોધ ઉભો કરે, અથવા તો મારા જે મિસિસ છે એવો કોઈ વિરોધ ઉભો કરે, તો એ સેકન્ડે હું એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરું. મને એવો વિચાર ના આવે કે મારા ભગવાનને મારી વચ્ચે જો કોઈ વ્યક્તિ આવે ને તો એ મારી જોતી જ નથી. એ નિષ્ઠાની એ કેવો રણકાર હશે કે એને ઓ એક સંકલ્પ ઉઠી ગયો. બગોદરાની અંદર માસી છે, આપણે બધા ઓળખીએ છીએ, ભક્તિનું સ્વરૂપ કહેવાય, માતૃ હૃદય, જે જાય એને એટલા ભાવથી જમાડે કે આપણને ત્યાં જવું ગમે. હવે માસીને માઇગ્રેન નો દુખાવો ચાલુ થઈ ગયો, માઇગ્રેન નો દુખાવો ચાલુ થઈ ગયો એટલે સ્વામીજીને પૂછવામાં આવ્યું. એટલે સ્વામીજીને કીધું, સોલ્યુશન પણ ભગવાન કેવું આપે, ક્યારેક આપણે વિચારતા થઈ જાય એવું સોલ્યુશન આપે. ડોક્ટરના મિસિસ, એમના માસા છે, ડોક્ટર છે, એટલે એમ કીધું કે કામ કર, ધતુરાના બી હોય ને એનો રસ કાઢીને પીવડાવો એટલે થઈ જશે. આપણે વિચાર તો કરીએ, ધતુરો એટલે આપણે ક્યાંક જાહેરની અંદર ધતુરા જેવો છે એવું કેવું હોય તો પણ આપણે ક્ષોભને પામીએ એમ, અને ધતુરો એટલે તો ઝેરે જ કહેવાય. ધતુરો જો કોકને પીડાવી દેવા હોય તો બીજો મરી જ જાય બિચારો. એટલે માસાએ આ વાત સાંભળી, એટલે માસાએ એમ કીધું કે આ કાંઈક ધંધો કરાય નહીં, ધતુરોને કે તું બીનો રસ કાઢીને પીતો મરી જાય, કે મેંગ્રેનની એટલે બીજું કાંઈક થાય એમ. પણ માસી સાંભળી લીધી વાત, પછી માછા જેવા ક્લિનિકે જવા માટે નીકળ્યા એવા તરત જ જે આજુબાજુના ભક્તો હતા એની પાસેથી પેલું મંગાવી, ધતુરો મંગાવીને એના બીનો રસ કઢાવી અને પોતે પી ગયા. આપણે વિચાર તો કરીએ કે હરિપ્રસાદ સ્વામીજીને જ્યારે ઝેરનો કટોરો આપવામાં આવેલો પ્રભુદાસભાઈને, ત્યારે એમને ખબર હતી કે આ ઝેરનો કટોરો છે અને એ ભાવથી પી ગયા હતા. તો આજે એમને એમની જે નિષ્ઠા જેમના જીવની અંદર દ્રઢ થઈ છે, એવા ભક્તો પણ કેવું જીવન જીવે છે ખબર જ છે ને. કે ધતુરો એટલે આપણને કહો કેમ કે આ ધતુરાનું પાણી છે પી જા, આપણે પી ખરા? આ તો રેન્ડમલી કોઈને પૂછે નહીં, બાકી આપણે કોકને પૂછી કે આ ધતુરાનું કાલ સરસ મજાનો જ્યુસ બનાવીને તમને સવાર આપવામાં આવશે, બધા પીવાનો છે કે ઘૂંટડો, તો આપણે મૂંઝાઈ જાય એમ, રસ્તો કરવા માંડે કે સ્વામી આજ તો મારે નિર્જળા ઉપવાસ છે એમ, હે ને, થાય કે નહીં, સ્વાભાવિક છે. પણ માસી કેવા કે જેવા માસા આ બાજુ ગયા એવા તરત જ પી ગયા, અને પી ગયા તો ભગવાન પણ કેવા કે એનો માઇગ્રેનનો દુખાવો જતો રહ્યો. તો જો આપણે વિચાર કરીએ કે કેવા પુરુષની આપણા જીવનની અંદર પ્રાપ્તિ થઈ છે, પરંતુ એની ઓળખાણ નથી થઈ, એમના પ્રત્યેનો જે નિશ્ચય છે એ નિશ્ચય આપણો પાકો નથી. જો એ નિશ્ચય આપણો પાકો હોય તો આપણને ક્યારેય કોઈ ભય વ્યાપે નહીં કે કોઈ ચિંતા આપણને સ્પર્શી ના શકે. ગુણાતન સ્વામી બહુ સરસ વાતમાં કીધું કે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય અને એટલા રૂપિયા હોય અને દુષ્કાળ પડે તો પણ મરવાની બીક રહે નહીં, તથા 2000 બખતરિયા આપણી સાથે હોય આજુબાજુ. બખતરિયા એટલે બોડીગાર્ડ, વ્યવસ્થિત કે 47 લઈને આમ સૂટ બુટની અંદર, ટાઈબાઈડની કમ્પ્લીટ અંદર, 12 ટ્રેન્ડ, એવા 2000 આપણી પાસે બોડીગાર્ડ હોય તો પછી આપણે કોઈને જવાબ દે ખરા? કોઈને જવાબ ના દે, પછી આપણને બીજા કોઈની ચિંતા, મરવાની ચિંતા રહે નહીં કે કોઈ લૂંટી જાય એવી કોઈ આપણને ચિંતા રહે નહીં. એમ નિશ્ચયવાળાને કાળ કર્મ અને માયાની બીક રહેતી નથી. અર્જુન સૂતો હતો ને કૃષ્ણ ભગ ભીષ્મ પિતામાં નક્કી કર્યું હતું કાલનો દિવસ ને અર્જુન જોઈએ જ નહીં, મારે પૂરું કરી નાખવું એમ. અહીંયા હાહાકાર મચી ગયો, બધે ઘાંઘા વાંઘા થઈ ગયા કે શું થશે, કારણ કે ભીષ્મ એટલે કઈ જેવી તેવી વિભૂતિ તો નહોતી ને, જબરજસ્ત વ્યક્તિત્વ હતું એમ. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનના કક્ષમાં જઈને એમ કહે છે કે તને ખબર છે આવું થયું છે કે તું તો સૂતો છો, ઘસઘસાટી કે ઉઠ. એટલે અર્જુન ઉઠીને ખાલ એક જ પ્રશ્ન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે કાલે યુદ્ધની અંદર તમે મારી સાથે છો? કૃષ્ણ ભગવાન કે હા પાર્થ, હું તો છું જ ને. બસ તો પછી મને સુવા દો, કે તો પછી મારે જાગીને ચિંતા કરવાની જરૂર નથી, ચિંતા કરે બીજા. એ કેવી જબરજસ્ત એને ઓળખાણ હશે શ્રી કૃષ્ણ ભગવાનની, કેવો નિશ્ચય એનો દ્રઢ હશે. એકચ્યુઅલી થાય છે એવું કે જ્યાં સુધી યોગજી મહારાજના વખતની અંદર બાપાએ ક્યાંક પધરામણીમાં જવું હશે ને, એક ભાઈને કીધું કે મેં એડ્રેસ નથી જોયું, તમે સવારે 10 વાગે ત્યાં ઉભા રહેજો. એટલે એ ભાઈ બિચારા સવારના 10 વાગે ઉભા રહી ગયા ને, ગાડી આવે બાપાની એટલે એની સાથે બેસીને પછી જતા રહેશું એમ, રસ્તો બતાવશું ને પધરામણી કરી આવશું. એટલે ત્યાં ઉભા રહ્યા, ઉભા રહ્યા ને જોગાનું જોગ થયું એવું કે મોડું થઈ ગયું. તો બાપાને આવતા આવતા મોડું થઈ ગયું, તો 6 વાગી ગયા, 4 વાગી ગયા સાંજના, બપોરના 4 વાગી ગયા. 4 વાગે ગાડી આવીને ઓલા ભાઈ તો ધુઆ પૂઆ, ધીરજ ખૂટી જાય ને કોઈ પણ માણસની, 4 કલાક આપણને કોઈ રાહ જોડાવે તો આપણે તો વયા જાય, પણ આ ભાઈ એટલા સારા કે ઉભા રહ્યા એમ. એટલે પછી બાપાની ગાડી જેવી આવી, બાપા બારી પાસે જ બેઠા હતા, એમ કીધું કે બાપા હું તો 4 કલાકથી તમારી રાહ જોઉં છું, અરે 6 કલાકથી તમારી હું રાહ જોઉં છું. હજી આ વાક્ય પૂરું થાય ને બાપાએ તરત જ બારીમાંથી ડોકું કાઢે એમ કીધું, ગુરુ હિમાલયની અંદર 600 વર્ષથી તપશ્ચર્યા કરે છે એવા કેટલાય જોગીઓ છે પણ એને આ મૂર્તિના દર્શન નથી. કેવી માર્મિક વાત છે. અને એ ભગવાન આપણને સહજ કેટલું સ્વામીજી આપણને ઝીણી 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 વસ્તુ શીખવાડે છે. પરંતુ પોતાના જીવનની અંદર નિષ્ઠા દ્રઢ થાય ક્યારે? તો એવા કોક આપણા કરતા આગળ હોય એની સાથે જો સમાગમ કરીએ, એના જોગની અંદર નિરંતર રહેવા માટેનો આપણો પ્રયત્ન હોય તો 100% આપણો વિકાસ થાય, 100% આપણી નિષ્ઠા દ્રઢ થાય. છેલ્લા પ્રસંગની વાત કરીને મારી વાત પૂરી કરું. જયભાઈ કરીને એક આપણા યુવક બોમ્બેની અંદર, એમને ફેફસાની અંદર પાણી ભરાવા લાગ્યું એટલે ડોક્ટરને કન્સર્ન કર્યું. ડોક્ટરે કીધું કે બહુ ક્રોનિક પ્રોબ્લેમ છે, ઓપરેશન કરાવવું પડશે. તાત્કાલિક ધોરણે ઓપરેશનની ડેટ લેવામાં આવી, ઓપરેશન થઈ ગયું ને 2 મહિના માંડ સારું રહ્યો છે ત્યાં વળી પાછું જે હતું તેને તે. એટલે નિષ્કામભાઈની સાથે મુલાકાત થઈ એમ કીધું કે ચાલો એક સારા ડોક્ટર છે ને આપણે બતાવી આવીએ. એમને તપાસ કરી આજુબાજુના વિસ્તારમાં કે કોણ આના માટે સ્પેશિયાલિસ્ટ છે. એમને ખબર પડી કે ડોક્ટર અગમ વોરા કરીને એક લંગ સ્પેશિયાલિસ્ટ છે. તો કે આપણે એમને બતાવીએ, એમને કન્સર્ન કર્યું. એમને કન્સર્ન કર્યું, એમને જોયું એટલે તરત જ કહી દીધું કે આ તો છેલ્લા સ્ટેજની વાત છે, કે હું ગમે એટલી દવા આપું તો આમાંથી કાંઈ રિકવર થઈ શકે એવું છે જ નહીં. કદાચ તમે અહીંયા કરાવો કે આની કોઈ પણ જગ્યા કરાવો, મારી પાસે ભૂતકાળમાં પણ એક કેસ આવેલો, ઓવો જ કેસ હતો, એના માટે અમે તનતોડ મહેનત કરી હતી પણ એ કેસને અમે બચાવી શક્યા નહોતા. એટલે મેડિકલ સાયન્સની અંદર આની કોઈ દવા નથી. પછી તો સ્વામીજી સિવાય બીજો કોઈ આપણી પાસે ઉકેલ ના રહે. ડોક્ટર હાથું ચાકરી એમ કહી દે કે ભાઈ હવે મારું કામ પૂરું થઈ ગયું, આમ હું કંઈ કરી શકું એમ નથી, પછી તો ભગવાન જ આવે. કારણ કે જ્યાં સાયન્સની લિમિટેશન પૂરી થાય છે ત્યાંથી તો સ્પિરિચ્યુઆલિટીની શરૂઆત થાય છે. એટલે પછી સ્વામીજી પધારે છે ત્યારે સ્વામીજીને મળવાનું થાય છે. સ્વામીજીને મળે છે, સ્વામીજી આજ્ઞા કરે છે રોજ 30 મિનિટ ભજન કરવાની. એટલે આ દીકરો રોજ 30 મિનિટ ભજન કરવાની શરૂઆત કરે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થાય છે ભૂલાઈ જાય છે ભજન કરતા, અને 4th દિવસ થાય છે ત્યાં સ્વામીજી બપોરે સ્વપ્નમાં આવે છે અને દર્શન આપે છે. સ્વપ્નમાં એને દર્શન આપીને એમ કહે છે કે આ બ્રહ્માંડની અંદર કોઈ એવું નથી કે જે તારી આ સિસ્ટમ સુધારી શકે, એવો તો હું એક જ છું, પરંતુ તું મને તારા જેવો ગણસ, તું મને તારા જેવો માને છે, એટલે હું તારા જેવો નથી, હું તો સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ હું પોતે જ છું, તું મને તારા જેવો માને છે એટલે જ બધા પ્રોબ્લેમ છે. આવું સ્વપ્નમાં દર્શન આપે છે. અને પછી અતિશય ગરજનું દર્શન કરાવતા બીજી બાજુ, એક બાજુ પરભાવની અંદર આવીને પોતાની મૂળભૂત ઓળખાણ સ્વામીજી આપે છે અને બીજી બાજુ ગરજનું દર્શન કરાવતા સ્વામીજી એમ કહે છે કે તું રેગ્યુલર 30 મિનિટ ભજન કરે ને તો તને પણ સારું અને મને પણ સારું. આમ દર્શન આપીને અંતર ધ્યાન થઈ જાય છે, આનું સપનું ઉડી જાય છે અને રેગ્યુલર ભજન કરવાની એ શરૂઆત કરી દે છે. 10 દિવસ કચકચાવીને આમ ધૂન કરે છે સ્વામિનારાયણ, અંતરથી થાય ને, એકદમ અંતરથી ધૂન કરે છે. અને 10 દિવસ પછી અગમ વોરા પાસે ફરીથી રિપોર્ટ લઈને જાય છે ત્યારે અગમ વોરા મોઢામાં આંગણા નાખી જાય છે. ઈ અગમ વોરાએ ડોક્ટર એવું કહે છે કે આ કોઈ કાળે પોસિબલ જ નથી, મેડિકલ સાયન્સની અંદર કોઈની દવા જ નથી, અને છતાંય તને 10 દિવસની અંદર આ સારું કેમ થઈ ગયું એ મને પ્રશ્ન છે. એટલે પાકીટની અંદર રહેલી એક સ્વામીદાદાની સરસ મજાની મૂર્તિ જયભાઈ કાઢીને બતાવે છે કે આ અમારા ગુરુ છે અને એમને મને આશીર્વાદ આપેલા હતા, એ આશીર્વાદ થકી આજે મને આ વસ્તુ ક્યોર થઈ ગઈ છે. આપણે વિચાર તો કરીએ કે કેવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. હવે આપણા જીવનની અંદર આપણે ક્યાંય ચિંતા કરવાની જરૂર ખરા કે ક્યાંય આપણા જીવનની અંદર ગમે એટલો કદાચ મોટો પ્રસંગ બને તો એ પ્રસંગથી ગભરાઈને કે પ્રસંગની અંદર લેવાઈ જવાની જરૂર ખરા? અને કદાચ આપણે જાણીએ છીએ કે જરૂર નથી ને છતાંય જો આપણે લેવાઈ જતા હોય તો એની પાછળ ક્યાંક આપણે સમજણની કચાસ છે કે ક્યાંક એક નિશ્ચય જે હોવો જોઈએ એ નિશ્ચયની આપણી કચાસ છે. છેલ્લે સ્વામીજીએ જે નિષ્ઠાવાન ભક્તોના લક્ષણો કીધા હતા એ લક્ષણો આપણે સૌ એક વખત વાગોડી અને પછી મારી વાત પૂરી કરો. પુરુષોત્તમ નારાયણ ધરતી પર પધાર્યા અને તેનો સંબંધ મને થયો એ વિચારની અંદર નિરંતર રહે એનું નામ નિષ્ઠાવાન યુવક કહેવાય. 24 કલાકની હરેક સેકન્ડે તમને રાજી કરી લેવા છે એવા વિચારની અંદર વીતે એને નિષ્ઠાવાન યુવક કહેવાય. નહીં માન, નહીં અપમાન, નહીં અરક કે નહીં શોક, આ એના લક્ષણો છે. અનંત આધાર મૂકીને એકમાત્ર પ્રભુના આધારે જીવવું એ નિષ્ઠાવાન ભક્તનું લક્ષણ છે. એમના એમના વચનની અંદર ક્યારેય ક્યારેક નિષ્કુણાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ પૂછ્યું, ભગવાન આવી કસોટી બહુ કરતા કે તમને અમારી અંદર ભગવાનપણાનું ક્યાં સુધી તમને ભગવાનપણું મનાય? એટલે નિત્યાનંદ સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો. નિત્યાનંદ સ્વામી એવું કીધું કે મહારાજ અત્યારે તો આપ ખૂબ સરસ આખો તમારો સમાજ છે ને બધું છે, પણ એ કે કદાચ તમે લગ્ન કરો અને લગ્ન કરીને તમારે પાંચ સાત છોકરા થાય ને વડોદરાની માંડવી બજારની અંદર તમે ખાવા રોટલો ના હોય એવી દરિદ્રતાની અંદર ભીખ માંગવા માટે નીકળો ત્યારે પણ મને એ કે તમે એવા ને એવા પુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તમે દેખાવ છો. એટલે વિશેષ વાતના કરતા ઠાકોરજીના ચરણમાં એટલી પ્રાર્થના કે સાનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એક ધારી સુરુચિ રાખી અને આપને જે કરાવવું છે એ માર્ગે અમે સતત હા ગડથલ કરતા રહીએ. ભગવદી સંતોનો સહજ અમારા જીવનની અંદર સ્વીકાર થાય ને સ્વીકાર તો થાય કે જો એમની સાથે ખુલ્લા દિલનો કપટ રહિતનો સંબંધ બંધાય તો એવો સંબંધ અમારો પૂજ્ય સર્વાતીત સ્વામી સાથે, પૂજ્ય ગુણગ્રાહક સ્વામી સાથે, પૂજ્ય ત્યાગ સ્વામી સાથે, અમારા ભગવદી સાથે બંધાય ને જેના ફળ સ્વરૂપે આપે જે સમય મર્યાદા આપેલી છે સમય મર્યાદાની અંદર આપને જે કરાવવું છે એ આપના બળે અમે કરી શકીએ અને આપના મુખનું પાન બની શકીએ એ પ્રકારના બળબુદ્ધિયોગ શક્તિના આશીર્વાદ અમને સૌને આપો એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની. જય.